તારીખ 22/1/1996 શ્રી સમયસાર ગાથા 206, 207, 208 તથા શ્લોક 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 227.
વર્તમાન આનંદ અનુભવાય છે અત્યારે જેવું ધ્યાન થાય સ્વરૂપ ધ્યાન લાગે એ જ વખતે આત્માનો આનંદ ગુણ પણ પરિણમે છે અને આત્મામાં પ્રદેશે પ્રદેશે આનંદ છવાઈ જાય છે આનંદનો અનુભવ થાય છે જ્ઞાન છે એ જ્ઞાન છે બીજા ગુણ છે તે બીજા ગુણ છે અને કોઈ એવું વિચારતા હોય કે આત્મા સ્વપ્રકાશક છે પણ પરપ્રકાશક નથી કેમ કે નિર્વિકલ્પ દશા વખતે તો એટલું આત્મા જણાય છે માટે સ્વવિકલ્પ દશા વખતે પરનું જાણવું છે એ ભ્રાંતિ છે કેમ કે નિર્વિકલ્પ દશા વખતે ક્યાં પરને જાણે છે માટે આત્મા સ્વપર પ્રકાશક નથી પણ કેવળ સ્વપ્રકાશક છે તો એને કહ્યું કે સ્વવિકલ્પ દશા વખતે તો પરપ્રકાશક છે સ્વપર પ્રકાશક છે પણ નિર્વિકલ્પ દશા વખતે પણ સ્વપર પ્રકાશક છે એમ ત્યાંથી જ કર્યું છે નિયમ સાધના 179 ગાથાથી એ વિશે કાયદો છે સ્વપર પ્રકાશકનો શુદ્ધ ઉપયોગ અધિકાર જ્ઞાન સ્વપર પ્રકાશક છે એ વાત સ્પષ્ટ કરે છે સ્વસ્થાક્ષરમાં પણ એ વાત છે કે આનંદ છે એ પર છે ત્યાં એ વાત એ તો આત્માનું જે વિજ્ઞાન જાણતા હોય એને જ એ સમજાય એવી વાત છે કે નિર્વિકલ્પ દશામાં આનંદનું જાણવું એ પણ પરનું જાણવું છે કેમ કે જ્ઞાન જ્ઞાનને જ વેદે છે બીજાને તો વેદી શકતો નથી એથી આનંદ પણ પર છે પણ પોતાનું જે આનંદ જ્ઞાનનું જે આનંદ રૂપ છે એ વેદાય છે હા એ વેદાય છે અને સાથે સાથે આનંદ જણાય પણ છે એટલે એકાકાર આનંદનો અનુભવ થતો હોય એવું તીવ્રપણે અનુભવમાં આવે છે અને કોઈને સૂક્ષ્મ જ્ઞાન એટલું ન હોય સૂક્ષ્મ તો એને એ વાત સુધી ન સમજાય બહુ વાંધો અહીંયા કહે છે કે જેવું ધ્યાન થાય છે કે વર્તમાન એટલે તત્કાળ વર્તમાનનો અર્થ એમ કહેવો છે કે તે જ વખતે આનંદનો અનુભવ થાય છે અને થોડા જ કાળમાં એટલે ભવિષ્યના અલ્પકાળમાં જ જ્ઞાનાનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આનંદ પરમાનંદ ને ત્યાં ઉત્પત્તિ થશે જ્ઞાન પણ અનંત પ્રગટ થશે અને આનંદ પણ અનંત પ્રગટ થશે એવી દશાની પ્રાપ્તિ થાય છે આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે આવું પરિણમન જેને થાય છે તે તેના સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નહીં, કેમ કે એ વિષય તો અનુભવનો છે. જેને અનુભવ હોય એને તો એ વાત બરાબર જાણવામાં આવે છે, પણ જે બિન અનુભવી જીવો છે એને એમાં પ્રવેશ નથી, એને અંધારું થપ લાગે છે. એ શું હશે, કેવું હશે, નિર્વિકલ્પતા કેવી હશે, નિર્વિકલ્પ સુખ નિર્વિકલ્પ આનંદ કેવો હશે એને સમજાતો. એ તો બધું કલ્પિત છે, એમાં તો કેવળ કલ્પના કરે છે, અહીંયા વાસ્તવિકતા છે, સંતોષ પણ અહીંયા વાસ્તવિકતા છે. ત્યાં તો એ જ રકમથી પહેલાં સંતોષ થયો, એ જ રકમથી અસંતોષ થાય. જેમ કે એક માણસ દરિદ્ર હોય, એક પૈસો પણ પાસે ન હોય, એને 10,000 રૂપિયા મળી જાય તો એ સંતોષ પામે એક વખત, હા હવે મને વાંધો નહીં આવે. સાવ ખાલી હતો એમાંથી 10,000 મળી ગયા, એ માણસ 10,000 લઈને વેપાર કરવા માંડ્યો અને 1,00,000 રૂપિયા થયા, ત્યારે એને વધારે સંતોષ થયો. ચાલો મળું આપણે. એમાં પછી ખોટ ગઈ 90,000 વ્યા ગયા અને પહેલા વાળા 10,000 રહ્યા. જે 10,000થી એને સંતોષ થયો હતો એ જ 10,000થી એને અસંતોષ થયો. 10,000 તો 10,000 છે, પણ જે 10,000થી એને સંતોષ થયો હતો એ 10,000થી એને અસંતોષ થયો. તો એને સંતોષ થયો તે પણ કલ્પના છે અને અસંતોષ થયો તે પણ કલ્પના છે. એના આત્મામાંથી કાંઈ આવ્યું ગયું નથી. પહેલાં 10,000 આવ્યા ત્યારે આત્મામાં કાંઈ આવ્યું નહોતું, 1,00,000 થયા ત્યારે આત્મામાં કાંઈ આવ્યું નહોતું, 90,000 ગયા ત્યારે પણ આત્મામાંથી કાંઈ ગયું નથી. એ આત્મિક સુખનો વિષય છે, એ અનુભવી પુરુષ જાણે છે, અને બિન અનુભવી બીજા એટલે બિન અનુભવીનો એમાં પ્રવેશ નથી. પછી એવો શબ્દ નથી વાત કરો, અજ્ઞાનીનો એમાં પ્રવેશ નથી એવો શબ્દ નથી. મૃદુ ભાષા કરે છે, બીજાને ખબર ન પડે. હવે નાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનો કાવ્ય કહે છે, જે શ્લોક છે એ કહે છે. એમાં જ્ઞાનનો મહિમા કર્યો છે, જ્ઞાનના અનુભવનો મહિમા કર્યો છે, અને હવે જે કહેવી વાત છે તે શરૂ કરવો છે એનો પણ ઉપોદઘાત કર્યો છે. અચિંત્ય શક્તિ સ્વયં એવ દેવ તિન માત્ર ચિંતા મરે મણી રહેશે યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે જ્ઞાની કે મન્યસ્ય પરિગ્રહેણ. બહુ પ્રસિદ્ધ શ્લોક છે સમયસાધનમાં. અચિંત્ય શક્તિ સ્વયં એવ દેવ, આ પદ બહુ પ્રસિદ્ધ છે, કારણ કે આ જ્ઞાની પોતે જ અચિંત્ય શક્તિ વાળો દેવ છે, કેમ કે પોતે પોતાનો એ રીતે અનુભવ કરે છે. મારા સ્વરૂપમાં મારામાં પોતામાં ચિંતવન ન થઈ શકે, ચિંતવનથી પેલે પાર એવી અચિંત્ય અનંત શક્તિ દિવ્ય શક્તિઓથી હું ભરેલો છું, તેથી હું પોતે જ દેવ છું. હું પોતે જ દેવ કોને કહેવું કે જેને દિવ્ય શક્તિઓ હોય તે દેવ કહેવાય. આ દેવલોકમાં પણ એટલે જ એનું નામ દેવલોક પાડ્યું છે કે ત્યાં જે પુણ્યની શક્તિ છે, પુણ્યની લબ્ધિઓ છે તે દૈવી છે, મનુષ્યને એવી ન હોય, એવી એની પાસે શક્તિ છે, લબ્ધિ છે. માટે એને દિવ્ય શક્તિ હોવાથી એ પૌગલિક દિવ્ય શક્તિ છે, પુણ્યને યોગ્ય, માટે એને દેવ કહે છે. અહીંયા ચૈતન્યની દિવ્ય શક્તિઓ ગણીને સમજીને નાની પોતે અચિંત્ય શક્તિવાળો દેવ છે અને ચિંતિન માત્ર ચિંતામણી છે, ચૈતન્યરૂપ ચિંતામણી રત્ન જેવો છે એમ પોતે પોતાને અનુભવે છે. જ્ઞાનાનુભવમાં શું અનુભવ્યું કે જ્ઞાનાનુભવમાં એમ અનુભવ્યું કે હું અનંત દિવ્ય શક્તિથી ભરેલો દેવ છું, હું મનુષ્ય નથી, ચાર ગતિનો સંસારી પ્રાણી હું નથી, હું સંસારી નથી, સંસારથી પાર ત્રિલોકનાથ તીર્થંકર ને પણ દેવ કહેવાય છે, સિદ્ધ ભગવાન ને પણ દેવ કહેવાય, અયંત ને પણ દેવ કહેવાય અને સિદ્ધ ને પણ દેવ કહેવાય, કેમ કે એમણે દિવ્ય શક્તિઓ પ્રગટ કરી, જેમણે દિવ્ય શક્તિઓ પ્રગટ વર્તે છે માટે એમને દેવ કહ્યા, અને એવી જ દિવ્ય શક્તિઓ પોતાને છે એમ અનુભવમાં આવ્યું માટે જ્ઞાની પણ પોતાને દેવ સમજે ને. હા, દેવ ધારે ને મુમુક્ષુ પણ એ જ્ઞાની ને દેહ ધારી દિવ્ય મૂર્તિ સમજે છે. 223 માં આવશે આપણે. હું મને આમ સમજુ છું ને તું મને બીજી રીતે ક્યાં સમજે છો? સીધી વાત છે. રત્નકરણ શ્રાવકાચાર્યમાં એ વાત કરી છે, સ્વામી સમંતભદ્ર આચાર્ય ની રચના છે, સમંતભદ્ર સમર્થ આચાર્ય થયા, દિગંબર પરંપરાના આચાર્યોમાં બહુ સમર્થ આચાર્ય થયા, એમણે રત્નકરંદ શ્રાવક આચાર શ્રાવક નો આચાર નો ગ્રંથ રચ્યો છે, એમાં સમ્યક દ્રષ્ટિ ની મહિમા કરી છે. કોઈ સમ્યક દ્રષ્ટિ ભલે ચાંડાળ હોય, કેવો હોય, ઢેઢ ભંગી ચાંડાળ હોય, હલકી જાતિ નો મનુષ્ય હોય તો પણ એને સમ્યક દર્શન થાય તો એને ગણધર દેવ પણ દેવ કહે છે. આચાર્ય શ્રી એમ કે છે કે અમારા ગુરુ એને દેવ કીધો છે, ગંધર્વદેવ છે એ આચાર્ય શિરોમણિ છે, સર્વ આચાર્યોમાં એ ગુરુ પદે છે, આચાર્યોમાં પણ એ શ્રેષ્ઠ ગુરુ પદે છે. અમારા જે ગુરુ પરંપરામાં જે ઉપર થઈ ગયા ગંધર્વદેવ, એને એને દેવ કીધો છે. કહેવાની જરૂર નથી કે આપણે બધા એને દેવ માનવો જોઈએ, ઠીક છે. એટલી મહિમા સમ્યક દર્શન ની કરી છે. હવે એને વંદન કરવા કે ન કરવા છે, કે ગંધર્વદેવ એને દેવ કે છે, પછી તારે કઈ બીજો વિચાર કરવાનો રહેતો નથી. વ્યવહારિક કલ્પના કરે, જયારે જ્ઞાની ના સ્વરૂપ ને કોઈ ઓળખે છે ત્યારે એને વ્યવહાર સંબંધી ની કલ્પના ચડી જાય છે, ફલાણા છે આ તો ફલાણા નો દીકરો, એનો મામો તો ફલાણો છે, એનો કાકો તો ફલાણો છે, એના બાપના બાપ તો આવા હતા ને તેવા હતા, એ બધી વ્યવહારિક કલ્પના કલ્પના ભૂલી જાય છે. જ્યારે જ્ઞાનીને ઓળખે છે ત્યારે બધી વ્યવહારિક કલ્પના ચડી જાય છે, એને દેવ તરીકે જોઈએ છે. રૂપાણીજી અને માતાજીએ નજરનો સવાલ છે, નજર કેળવવી, નજરનો સવાલ છે, નજર પડે તો કિંમત આવે અને નહીતર કાંઈ કિંમત ના આવે. કારણ કે આ જ્ઞાની પોતે જ અચિંત શક્તિવાળો દેવ છે અને ચિન્માત્ર ચિંતામણી છે, અથવા ચૈતન્યરૂપ ચિંતામણી રત્ન છે, ચિંતામણી રત્ન પૂતગળ છે, જળ છે, પણ એનામાં પણ એવી ચમત્કારિક શક્તિ છે કે હાથમાં રાખે અને જેવું ચિંતવે એવું થાય, હાથ માળને હોનાની હવેલી તો કે થઈ જા, હીરાના ગોડાઉન જોઈએ તો કે જાવ થઈ ગયા, ચિંતામણ જેવું ચિંતવે એવું થાય, એનું નામ ચિંતામણી રત્ન. એ ચિંતામણી રત્ન નો આશ્ચર્ય લોકોને લાગે જગતમાં, કે છે કે તું તારું સ્વરૂપ જ ચિંતામણી રત્ન છે, એમાં તો ઈચ્છા કરે એટલી આકુલતા થાય, ભૂગોળિક ચિંતામણી રત્ન માં તો ઈચ્છા કરે એટલી પણ આકુલતા થાય, નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ શાંત 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 ફરી જાય, પોતે જ રત્ન ચિંતામણી છે, એની ઈચ્છા શું કરવી. અભેદમાં વાંછાનો અભાવ છે, પોતાના પોતે પોતા સ્વરૂપ હોવાથી એમાં વાંછાનો અભાવ છે, કે આત્મા છે એ વાંછા રહિત પદાર્થ છે, અનિચ્છક સ્વરૂપ છે. નિયમકાળમાં 43 નો નિયમકાળ છે ને, નિર્ગ્રંથ છે, નિષ્કામ છે, નિષ્ક્રોધ જીવ નિર્માણ છે. નિષ્કામ માંથી દીધું છે, કામ એટલે ઈચ્છા થાય ને, માનછા. તો કહે છે કે શુદ્ધ નિશ્ચયથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી આત્મા નિષ્કામ છે. આ ગાથામાં શુદ્ધ જીવનું સ્વરૂપ કયું છે? ગાથા શું બતાવે છે? શુદ્ધ જીવનું સ્વરૂપ. તો કે શુદ્ધ નિશ્ચય તત્વથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી, નિજ પરમ તત્વની કેમ વાંછા નથી? કે પોતે છે માટે વાંછા નથી. અભેદમાં વાંછા કેવી રીતે હોય? જો વાંછા કરે તો ભેદ થઈ ગયો પોતાને ને પોતાની વચ્ચે. અભેદમાં હંમેશા વાંછાનો અભાવ હોય. શુદ્ધ નિશ્ચયથી નિજ પરમ તત્વની પણ વાંછા નહીં હોવાથી આત્મા નિષ્કામ છે. માટે આત્મા નિરીક્ષિક સ્વભાવી છે. દિગંબર શાસ્ત્રમાં આ વાત બીજે નિજ નિજ પરમ તત્વ ને વાંછા નહીં, બીજાની તો વાત છે નહીં, કરે મોક્ષ ની હું વાત કરે છે. સ્વરૂપ ની વાંછા નથી, મોક્ષ ની તો વાંછા કે નથી ને, અન્ય પદાર્થ ની અન્ય દ્રવ ની તો સવાલ જ નથી. નિજ પરમ તત્વ ની પણ વાંછા નથી. માટે આત્મા શુદ્ધ આત્મા શુદ્ધ જીવનું સ્વરૂપ છે, એ નિષ્કામ તત્વ છે. અભેદમાં વાંછાનો અભાવ છે, એ તો ભેદ પડી જાય છે. પોતે જ ચિંતાથી માત્ર ચિંતા બને છે. આત્મા સ્વરૂપે પોતે જ ચિંતાથી માત્ર ચિંતા બને છે. પોતાના સ્વરૂપને જેણે સ્વરૂપ જ્ઞાન કર્યું, સ્વરૂપ જ્ઞાન થયું, એને કોઈ ચિંતની વાંછાનો સવાલ રહેતો નથી. પછી જે વાંછા વિકલ્પ છે એનો નિષેધ આવે, તને ક્યાં જરૂર છે, શું કરવા હજી વિકલ્પ છે, જરૂર ક્યાં છે, વિકલ્પ છે નો ઉઠે છે. માટે જેના સર્વ અર્થ સિદ્ધ છે, માટે જેના સર્વ પ્રયોજન સિદ્ધ છે, સિદ્ધ કરવાના નથી, અનાદિ સિદ્ધ છે, અનાદિ પ્રાપ્ત છે, એવા સ્વરૂપે હોવાથી જ્ઞાને અન્યના પરિગ્રહને પરિગ્રહથી શું કરે, બીજાના પરિગ્રહને જ્ઞાની શું કરે, એને કંઈક મારે શું કરવાનું છે, મારે શું કામનું છે, મારે કંઈ કામનું નથી, કાંઈ જ કરવાનું નથી. આ જ્ઞાન મૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે. આ જ્ઞાનની મૂર્તિ એવો જે આત્મા, એ પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે. જ્ઞાન સિવાય પણ એમાં અનંત શક્તિઓ ભરેલી છે. અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણી હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે. ચિંતામણીથી વાંછિત પદાર્થ મળે છે એમ આત્માને વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? વાંછિત કાર્ય એટલે કોઈ અન્ય પરિગ્રહ સંબંધી નહીં, પોતાનું જે ઈષ્ટ છે, પોતાનું જે કલ્યાણ છે, કલ્યાણને પોતે જ કરનારો છે, પોતે જ કલ્યાણ સ્વરૂપ છે. તો 206માં લીધો પોતે જ કલ્યાણ સ્વરૂપ છે. જેટલું આ જ્ઞાન છે એટલું જ આત્મકલ્યાણ છે. તેથી અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? એનાથી આત્માને કાંઈ સાધ્ય નથી, અર્થાત કાંઈ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. આ પ્રકારે નિશ્ચયનયનો ઉપદેશ છે એટલે કે આ પ્રકારે નિશ્ચય સ્વરૂપ બતાવનારા શ્રી ગુરુ એ આત્માનું સ્વરૂપ આવું બતાવ્યું છે. જો તારું સ્વરૂપ આવું છે, આ સ્વરૂપના જ્ઞાન કર્યા વિના, જ્ઞાન થયા વિના અનંતકાળથી અનંત દુઃખ તો ભોગવે. જો તને આવું સ્વરૂપ જ્ઞાન થાય તો તારા સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા માની જાય. પછી કાંઈ તકલીફ રહેવાની નથી. ગમે તે પરિસ્થિતિ હોય બારમાં તને તકલીફ થવાની નથી. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાનય. પછી બધે સમાધાન જ રહેવાનું કે ગમે ત્યાં ઉપયોગ જાય, અસમાધાનને દુઃખ નહીં થાય. હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? એ પરદ્રવ્યના પરિગ્રહનો એને ભાવ કેમ રહેતો નથી? આટલું ભેગું કરું શું? આ મનુષ્ય એમ વિચારે ને ભાઈ આપણે નિવૃત્તિ લેવી હોય, કેટલું આપણી પાસે સાધન હોય તો સારું. જ્ઞાની કેમ એમ વિચારતા નથી કે મારે આટલો પરિગ્રહ હોય તો પછી વાંધો? કેમ કે એને સ્વરૂપમાં આધાર બુદ્ધિ છે, સંયોગમાં આધાર બુદ્ધિ નથી. એ તો ગમે તેવા સંયોગમાં મસ્ત જ હોય છે. કેમ કે એને સંયોગની આધાર બુદ્ધિ નથી ને. બીજાને શું છે, સંયોગ પાતળા પડે ને એટલે એના પરિણામમાં દીનતા આવી જાય. અરે રે, મારી પાસે કાંઈ નથી, પણ તારી પાસે બધું ભર્યું છે, કાંઈ નથી એવું છે અને તને ખબર નથી. તારી પાસે શું છે એની તને ખબર નથી, એટલે દીનતા આવે છે. હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી, અથવા પરના ગ્રહણનો અભિપ્રાય જ્ઞાનીને કેમ નથી, શા માટે નથી? પરિગ્રહ એટલે શું? ગ્રહણ કરવું. પરિ એટલે સમસ્ત પ્રકારે ગ્રહણ કરવું, જેમ આત્માવત આત્મસાત કરવું, સમસ્ત પ્રકારે ગ્રહણ કરીને તન્મય થઈ જવું, એકાગ્ર થઈ જવું, અભેદતા સાધવી, એને પરિગ્રહ કહે છે. તો કે જ્ઞાની છે એ તો પોતાના આત્માને જ નિયમથી પોતાનો પરિગ્રહ જાણે છે, એ તો પોતાને જ સમસ્ત પ્રકારે ગ્રહણ કરે છે. અંતર અંદરમાં પોતાના સ્વરૂપને સમસ્ત પ્રકારે ગ્રહણ કરે છે. અને જેને એ ગ્રહણ કરે છે એમાં તો અનંત દિવ્ય ગુણો ભરેલા છે, એમાં કોઈ ખોડ ખાપણ ને ખામી નથી. અનંત સુખ ને અનંત આનંદ ને અનંત શાંતિ પછી જોઈએ પણ શું, પછી શું જોઈએ? અને તે પણ સ્વાધીન પરાધીન નહીં, બિલકુલ. એવું પોતાના સ્વરૂપને જાણનાર કોણ એમ કહે આ પરદ્રવ્ય મારું છે? જેનો સ્વભાવ છે તે તેનું સ્વ છે, સ્વ એટલે માલિકાની ચીજ છે. જેનો જે સ્વભાવ છે તેની જ તેને માલિકી છે, તે જ તેનું સ્વ છે. જે જેના સ્વભાવથી બહાર છે એનું નથી. જુઓ, સ્વભાવની બહારથી બધું કાઢી નાખ્યું. એક સ્વભાવ સિવાય, કેવળ સ્વભાવ સિવાય બાકી બધું પર છે, કોઈ આત્માની ચીજ. અને તેનો જે સ્વામી છે અને તે તેનો સ્વામી છે, અને પોતાના સ્વભાવનો તે પોતે જ સ્વામી છે, પોતે ધણી છે. એમ સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વદ્રષ્ટિના અવલંબનથી, કેવી તત્વદ્રષ્ટિ લીધી છે? સ્વભાવ સૂક્ષ્મ હોવાથી એને ગ્રહણ કરનાર દ્રષ્ટિ પણ સૂક્ષ્મ છે, એ અનુભવને ગ્રહણ કરવો થાય. અને તીખી દ્રષ્ટિ છે, એટલે શું છે? પાવરફુલ, જોરદાર દ્રષ્ટિ છે. બહુ જોરથી પોતાના સ્વરૂપને ગ્રહણ કરે છે. એમ સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે. પોતાના આત્માને છોડીને બીજાને પોતાનો પરિગ્રહ જાણતા નથી. તત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે. તત્વદ્રષ્ટિ હોવાથી પોતાના સ્વભાવને સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્વદ્રષ્ટિએ ગ્રહણ કરેલો હોવાથી પોતાનો પરિગ્રહ પોતાનો આત્મા છે. સમસ્ત પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય એવો પોતાનો આત્મા છે. આત્માને જ ગ્રહણ કરાય ને બીજાને ગ્રહણ કરાય નહીં. બીજાને ગ્રહણ કરવા જતા અશાંતિ અને દુઃખ ભોગવું અત્યાર સુધી, એ સમજાય છે? સર્વાંગ સમાધાન છે. આત્માને જ આત્માનો પરિગ્રહ જાણે છે. તેથી આ મારું સ્વ નથી અને હું એનો સ્વામી પણ નથી એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહ તો નથી, અર્થાત પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી. હા, એ પોતાનો સ્વસ્વામી સંબંધ શક્ય જોઈ શકાય, કેમ કે પોતાનું સ્વસ્વામી પણ પોતામાં છે અને અહીંયા તો પરમાં નથી એ વાત નક્કી કરી. કેમ પરને ગ્રહણ કરતો નથી? કે પરનું સાથે સ્વસ્વામી સંબંધ પણ એને જોવામાં આવતો નથી. વાત તો શું છે કે પોતાના અસ્તિત્વને પોતાના જ્ઞાન વેદનથી ગ્રહણ કરેલું હોવાને લીધે પરમાં પોતાનું અસ્તિત્વ જ દેખાતું નથી, તો પરને પોતાપણે કેમ ગ્રહણ કરે? ભાવ માતા નોકર છે. એ બાળકને આજ મારી માં છે એવું લાગે, પોતાનું ક્યારે જાણે? એને ખબર છે કે આ બાળક પણ છે. હું તો આને ઉછેર કરવાનો પગાર લેનાર માત્ર, એને વિચાર કરવો પડતો હતો. સેવા કરતી વખતે નવરાવે 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 જીવરાવે માંડે અને પ્રેમથી બોલાવે, પાછા એમ નહીં, પ્રેમથી બોલાવે, ખૂબ પ્રેમથી મીઠાશથી બોલાવે, કે એને બીજાથી આવડત હોય, કે એને બોલવા ચાલવામાં એની જે મીઠાશ હોય એ બાળકને સારી લાગે, તો પણ એને ક્યારે આ મારો બાળક છે એવો પરિગ્રહ થતો નથી. કે ક્યારે દર દાવો કે હક હિસ્સો, મેં આટલા વર્ષ સુધી આ છોકરાને મોટો કર્યો માટે અમુક ભાગ તો મારો ગણવો જોઈએ. કાયદામાં 20 વર્ષની એટલી ઇસમેન રાઈટ થઈ જાય. ત્યાં આગળ મારું છે 20 વર્ષથી અહીંયા મારી રહ્યા છે. કુદરતને ત્યાં અનંતકાળ પરદ્રવીને મારું 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 કરે, શરીરને મારું કરે, પરિવારમાં મારાપણું કરે, અનંતકાળથી કરે છે. એક પરમાણુ કે એક જીવ કોઈનો કોઈ થતો નથી. પછી છોડતી વખતે દુઃખ થાય અને શરીરે આ મારું છોડીને મારે જવું પડશે, પણ પહેલેથી જ ભીન જાય હોય એને કાંઈ લાગતો નથી. હું તો છૂટો છું, અહીંયા રહું કે ગમે ત્યાં રહું મને કાંઈ ફરક પડતો નથી, કેમ કે જગતમાં કોઈ મારો નથી. એમ જાણતો હતો કે પરદ્રવ્યને પરિગ્રહ તો નથી, અર્થાત પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી. ભાવાર્થ લોકમાં એવી રીત છે કે સમજદાર ડાયો માણસ પરની વસ્તુને પોતાને જાણતો નથી અને તેને ગ્રહણ કરતો નથી. ન્યાય નીતિ વાળાની વાત છે, ન્યાય સંપન્ન માણસ છે એ પર વસ્તુને પોતાને જાણતો નથી અને પોતાને જાણીને એને ગ્રહણ પણ કરતો નથી. એવી જ રીતે પરમાર્થ જ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે. તેવી રીતે જે પરમાર્થ જ્ઞાની છે, પરમાર્થ ખાલી જ્ઞાનીને લીધા અહીંયા પરમાર્થ જ્ઞાને લીધા, જે પરમાર્થ તત્વ છે, પરમ પ્રયોજનભૂત તત્વ છે, એવું જે પોતાનું સ્વરૂપ છે એનું જેને જ્ઞાન થયું છે. કોક પદાર્થ છે, થર્ડ પર્સન તરીકે આત્માનું જ્ઞાન નથી કર્યું એને, કે આત્મા આવો છે આત્મા આવો છે એમ નહીં. પરમાર્થ જ્ઞાની એટલે પોતાના પરમ પ્રયોજનભૂત પોતાનું જે પરમ સ્વરૂપ છે એનું જેને એ રીતે જ્ઞાન થયું છે. સંપૂર્ણપણે એકમાત્ર પ્રયોજનનો વિષય પોતાનું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપ સિવાય આ જગતમાં જીવને ખરેખર કોઈ બીજો પ્રયોજન નથી. એ પોતાના સ્વભાવને પોતાનું ધન જાણે છે. પરમાર્થ જ્ઞાની પોતાના સ્વરૂપને પોતાના સ્વભાવને પોતાનું ધન જાણે છે. એની સંપત્તિ છે, ધનનો પરિગ્રહ હોય છે ને, તો મારી સંપત્તિ મારામાં છે અને એ મારી સંપત્તિ કેટલી છે, અઢળક સંપત્તિ છે. એટલે સંપત્તિ પૂર્ણ હોવાથી સંપત્તિની ઈચ્છા રહેતી નથી. આવે છે પત્રાંક 255માં, સંપત્તિ પૂર્ણ હોવાથી હવે સંપત્તિની ઈચ્છા નથી. પછી દુકાને શું કરવા જાય, લોકો તો કઈક ભેગું કરવા માટે પ્રવૃત્તિ કરે છે, ખટ જાઓ જલ્દી જલ્દી દુકાને જાઓ, જલ્દી જલ્દી સ્વાધ્યાય પૂરો થાય એટલે જલ્દી પહોંચી જવું પડે કે નહીં. પૂર્વ કર્મ જે છોડવાના હતા એના બદલે વાંધા જાજા એમ કે છે, એવું વધાર્યું તારું બાજી અવળી ખેલી રીમો તો ખરો, પણ અવળી બાજી રીમો હવળી રીમો ભોગવવું પડશે. તેવી જ રીતે પરમાર્થ જ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી. જે પર પદાર્થને પર્યાય છે પોતાનું અસ્તિત્વ નથી એને પોતાનો જાણતો નથી અને તેને ગ્રહણ કરતો નથી, પોતાપણે ગ્રહણ કરતો નથી. સંજોગો આવે ને સંજોગો જાય એના કારણે લીધા, મારે કઈ લેવા કે આ રીતે જ્ઞાની પર નું ગ્રહણ અને સેવન કરતો, જ્ઞાની પર નું ગ્રહણ કરતો નથી એટલે પર ને સ્વપણે સેવતો નથી. એટલે આયુષ પૂર થાય એ વખતે જ્ઞાની ને કઈ ઉપાધિ થતી નથી. મારા મારા સ્વરૂપ ને પહેલેથી પકડી બેઠો છો, અત્યારે વધારે જોર થી પકડવાનો અવસર છે, બાકી કઈ એથી બીજો થવાનો અહીંયા અવકાશ નથી. માટે હું પણ પરદ્રવ્યને નહીં પરિગ્રહું એમ હવે મોક્ષાભિલાષી જીવ કહે છે. મોક્ષ જીવની વાત કરી જ્ઞાની ઉપરથી, હવે મોક્ષાભિલાષી લીધું ને તો અમુક ન તત્ પરિગ્રહ નામે. હવે તો મારે પણ હવે કોઈ રીતે જો જ્ઞાની પરિગ્રહ પરને ગ્રહણ કરતા નથી તો હું પણ હવે પરદ્રવ્યને નહીં પરિગ્રહ. એટલે કે પરદ્રવ્યથી ભિન્નપણાનો ભિન્નપણે મને અનુભવવાનો પુરુષાર્થ હું કરીશ. પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. જો અજીવ પદાર્થ મારો થાય તો હું પણ અજીવ જ થાવ, કેમકે મારામાં આવે તો હું થાય. મારો થઈને એ પદાર્થ મારામાં આવે તો હું થાય કે હું પણ અજીવ થઈ જાઉં. પણ હું તો ખરી જ્ઞાતા જ, પણ કારણ કે હું તો જ્ઞાતા જ છું તેથી પરદ્રવ્ય રૂપ પરિગ્રહ મારો નથી. ખરેખર કાયદો ખરે શબ્દ લીધો ને પદમાં, હું તો ખરે જ્ઞાતા. ટીકા, જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહ તો અવશ્ય મેવ તે અજીવ મારું સ્વ થાય અને હું પણ અવશ્ય મેવ તે અજીવ સ્વામી થાવ. જો ખરેખર પરદ્રવ્ય છે એને હું પરિગ્રહ એને હું ગ્રહણ કરું તો એ મારું સ્વ થાય ને હું એનો સ્વામી થાવ, અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. પરમાણુ પરમાણુનો સ્વામી છે, જીવ પરમાણુનો સ્વામી થાય એમ કેમ બને? જીવ થઈ જાય, કોઈ પરમાણુ કદી પણ જીવનું થયો નથી. અનંત કાળથી અનંત જીવોએ અનંત પરમાણુઓ પ્રત્યે મમતા કરી અને પોતાપણે ગ્રહણ કરવાનો પ્રયાસ કર્યો, એમાં એક જીવને એક સમય માટે પણ સફળતા મળી નથી. આ વસ્તુ સ્થિતિ રહી છે, છતાં પણ વાત કઈ બીજી છે એમ જીવ કેમ સમજતો નથી? એટલે તો બુદ્ધિવાળા માણસો તો ઘણા છે. ડાક્ટર ની દવા લાવે, દવા ખાધા પછી ફાયદો ન થાય તો એ વખતે એમ વિચારે છે કે કઈક બીજી દવા લેવી જોઈએ. ફરી પછી ડાક્ટર પાસે જાય, એને ખબર નથી કઈ દવા લેવી જોઈએ, પણ એને એટલી ખબર છે કે બીજી લેવી જોઈએ. હવે આ દવાથી મને કઈ ફાયદો નથી, ત્યાં એટલી પણ ખબર પડે છે. અને અહીંયા જે પરમાણુઓ આત્મા રૂપે થતા નથી, આત્મા ગ્રહણ કરી શકતો નથી, આત્માને એ પરમાણુ સુખ આપી શકતા નથી, આત્મા એથી સુખી થઈ શકતો નથી. આમ સ્પષ્ટ અનુભવ ગોચર હોવા છતાં પણ કઈક બીજી વાત હોવી જોઈએ, એના ઉપર કોઈ વિચિક્ષણ હોય એને શંકા જાય છે, નહીતર શંકાય જતી નથી. નિશંકપણે દોડ્યો જાય છે આખી જિંદગી, એટલો પાછળ પડી જાય, એટલો પાછળ પડી જાય. હજી ભેગું કરવું, હજી ભેગું કરવું, હજી ભેગું કરવું, હજી ભેગું કરવું. લાખો થયા, કરોડો થયા, અબજો થયા, હવે શું કરવા કામ કરે છો ભાઈ? પછી પછો કઈ ને કઈ ખીરા કરે છે, શું કરવા? પણ કઈ હજી જોઈએ, હજી જોઈએ. એ છે કે થોડો વિચાર કરે તો સમજાય એવું છે કે આ દવા લાગુ પડતી નથી. સુખ માટે જે કઈ કર્યું પણ મને સુખ તો એને આપ્યું, કઈક સુખનું સાધન બીજું હોવું જોઈએ. એટલી જો વિચાર શક્તિ આવે તો એક વખત દોડ તો ઉભો રહી જાય. એની જે દોડ છે એ દોડ તો ઉભો રહી જાય. કઈક વિચારવા જેવી વાત લાગે છે. ઉભો રહી એટલે કઈક વિચારે તો ખરો, આ તો ઉભો નથી રહેતો. આ મુઠ્ઠી વાળીને દોડે છે ભેટ બાંધીને, અને પછી ક્યાં જાય છે એનો પત્તો એને પોતાને જ લાગતો નથી. એવું છે તો પોતાનું આત્મકલ્યાણ કરવું એમાં શરત શું? મને આમ હોય તો હું મારું આત્મકલ્યાણ કરું, નહીતર ન કરું. મને કોઈ માન થી બોલે તો હું મારું આત્મકલ્યાણ કરવા આવું, એને આત્મકલ્યાણ ખરેખર કરવું. હવે મને મારા સંયોગોનો એવો સરસ આધાર છે કે સંયોગોનો મારે ઉપાધિને વિકલ્પ નહીં કરવો પડે, માટે હું નિરાતે આત્મકલ્યાણ કરીશ. તો પણ આત્મકલ્યાણ તો સંયોગોની આધાર બુદ્ધિ છોડીને થાય છે. સંયોગોની આધાર બુદ્ધિ રાખીને તો આત્મકલ્યાણ થતું નથી, અને તે તો પહેલેથી જ પાકું કર્યું. એ રીતે નિવૃત્તિ લેનાર ને નિવૃત્તિનો ઉદય પૂર્વ કર્મ થી હોય છે, એ પણ કર્મ નો ઉદય છે, બીજું કઈ નથી. પણ એનું આત્મકલ્યાણ થતું નથી. એમ પ્રવૃત્તિના ઉદયમાં આત્મકલ્યાણ નથી કરતો, એમ નિવૃત્તિના ઉદયમાં પણ આત્મકલ્યાણ નથી કરતો. તો શું કરશે નિવૃત્તિ લીલા? કે એની નજર સંયોગ ઉપર રહ્યા કરશે. સંયોગની આધાર બુદ્ધિ છે એટલે સંયોગ ઉપર નજર રહ્યા કરશે. ને એને હજી બરાબર મારી કલ્પના પ્રમાણે એક એક વાતને બરાબર રાખો, મારી કલ્પના પ્રમાણે એક એક ચીજને ગોઠવો, મારી કલ્પના પ્રમાણે એક એક ચીજનું પરિણમન થાવ. ત્યાં જે પરિણમન ચોંટી જાય છે એ પરમાં ચોંટેલું પરિણમન ઉખડીને સ્વમાં આવતો નથી. એમણે તો આખી દિશા બદલવી છે. અબાઉટ ટર્ન આમ છે, આખે આખો ટર્ન લેવાનો છે, થોડો ઘણો નહીં, પૂરેપૂરો પલટો ખાય પરિણામ તો અંતર્મુખ થાય. બહિર્મુખ પણ છોડીને અંતર્મુખ થવું એ તો બિલકુલ ઉલટી સુલટી દિશા છે. નિવૃત્તિ નિવૃત્તિ જ નથી, આધાર બુદ્ધિ એ લીધેલી નિવૃત્તિ નિવૃત્તિ જ નથી. એમ છે ખરેખર પોતાને ખબર નથી એટલે પોતાની કલ્પના પ્રમાણે ચાલે છે. ધર્મના ક્ષેત્રમાં પણ સ્વચ્છંદે પોતાની કલ્પના પ્રમાણે જીવ ચાલે છે. પોતે જાણતો નથી ને જાણનારને સાથે રાખતો નથી. એનું કારણ એ છે કે એને ભ્રમથી એમ થયું છે હું પણ માર્ગ જાણું છું. શાસ્ત્રમાં વાત લખી છે, મને સમજાય છે. પોતાને કેટલું આત્મકલ્યાણ થયું એની કદી તપાસણી કરતો નથી. એ પેલા સંસારના કાર્યોમાં આંખ રૂચી દોડતો હતો, એમ અહીંયા ધર્મના ક્ષેત્રમાં આંખ રૂચીને પ્રવૃત્તિ કરે છે. આત્મકલ્યાણ થયું કે ન થયું, કેટલું થયું, એનો કાંઈ હિસાબ કિતાબ એની પાસે નથી. જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહ તો અવશ્ય મેં તે અજીવ મારું સ્વ થાય, અને હું અજીવ અવશ્ય મેં તે અજીવનો સ્વામી થાવ. અને અજીવનો જે સ્વામી હોય તે ખરેખર અજીવ જ હોય. પરિસ્થિતિ આવે અજીવ એવું જે પરદ્રવ્ય, એને ગ્રહણ કરવાથી સરવાળે પોતે પોતાને અજીવપણે સ્વીકારે છે. જીવપણે નહીં પણ અજીવપણે સ્વીકારે છે. જીવ પોતે પોતાનું જીવપણું ભૂલીને અજીવપણે સ્વીકારે છે. એમ તો જોવાની રીત છે, પ્રભુ તું જ્ઞાન રીતિ. સૌ જગત શું, આખા જગત ને તું બીજી રીતે જુએ છો, મને એકલા ને નહીં, આખા જગત ને બીજી રીતે જુએ. સૌ જગ દેખતા હોલા, આખા જગત ને આપ બીજી રીતે જોવા જાણો. બધાને શુદ્ધ સત્તા એ સૌને પેખતા હોલા, બધાને શુદ્ધ જીવ સ્વરૂપે જુઓ છો. પોતાની જાતના છે એમ જુઓ છો, પોતા જેવા છે, પોતા સમાન છે એમ જુઓ છો. એ સામ્ય ભાવ આવ્યો, ખરો સામ્ય ભાવ ત્યાં આવ્યો. હા તો પછી મારે કોની સાથે ગડબડ કરવી? એ કઈ ગડબડ કરવા વાળો કોઈ રહેતો નથી. આવે એ રીતે અવશે, અવશે એટલે પરવશપણે, લાચારીથી પણ મને હજી પણ આવી પડે. જો હું પરદ્રવ્યને મારું માનું તો અથવા મારું જાણું તો હું અજીવ પરાણે અજીવ થઈ જઈશ. હું પોતે હું અજીવ પણ પોતાને માનતો થઈ જઈશ. અજીવ નિગુદમાં કેમ જાય છે? આ માન્યતાથી પરદ્રવ્યને પોતાનું પોતાનું કરીને જીવ ભાવમાં અજીવપણું ધારણ કરે છે. પછી દ્રવ્ય અજીવ જેવો થઈ જાય છે. લોકો એને જીવ માનવા, તે આ જમીન છે, આ જમીન છે, એ અજીવ છે કે નહીં? કાય છે, પૃથ્વી કાય છે, એ જીવનું શરીર છે. પાણી છે, જીવનું શરીર છે. હવા છે, જીવનું શરીર છે. એમ છે, કેમ એમ થયું કે હું અજીવ છું? અજીવ પણ પોતા અજીવમાં પોતાપણાની માન્યતા કરી, તેથી સરવાળે અહીંયા જાય, આ એનો સરવાળો આવે. મને અજીવ પણ આવી પડે, મારું તો એક નાયક ભાવ જ જે સ્વ છે તેનો જ હું સ્વામી છું. હું તો જ્ઞાન સ્વરૂપી આત્મા. શું કે છે? અંદરમાં જે ચાલતો પ્રવાહ છે, જ્ઞાનનો ચાલતો પ્રવાહ છે, પ્રગટ જ્ઞાન સ્વરૂપે છે. પોતે અપ્રગટ નથી, પ્રગટ જ જ્ઞાન સ્વરૂપે છે, નિત્ય પ્રગટ સ્વરૂપે છે. મારું તો એક નાયક ભાવ જ જે સ્વ છે તેનો જ હું સ્વામી છું, એવા મારા જ્ઞાન સ્વરૂપનો હું સ્વામી છું. એટલે કહેવા માત્ર છે, એમાં કોઈ ભેદ છે નહીં. માટે મને અજીવપણું ન હો, માટે મને અજીવપણું હું સ્વીકારવા તૈયાર નથી. આ તો મોક્ષાભિલાષીની વાત લીધી છે ને. કેવો લીધો છે જીવ? મોક્ષાભિલાષી, મુમુક્ષુ જીવ લીધો છે. કે મને અજીવ પણ ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, મારે તો જ્ઞાતા જ રહેવું છે.
ભવિષ્ય લઈ લીધું. હું તો જ્ઞાતા જ રહીશ. પરદ્રવ્ય એટલે પરદ્રવ્યમાં હું પોતાપણું નહીં કરું. પરદ્રવ્ય જે પૂર્વકર્મ ના સંયોગે હશે એને હું મારાપણે જાણીશ નહીં અને માનીશ નહીં. એ મોક્ષાભિલાષી આમ મોક્ષાભિલાષી આમ વિચારે છે. આવી વાત છે. ભૂલ્યો છે અહીંયા. આ ભૂલવાનું ઠેકાણું આ છે કે પરદ્રવ્યમાં પોતાપણું જાણે માને છે અને પોતાના અસ્તિત્વને સદંતર ચૂકી જાય છે. પૂરેપૂરું ચૂકી નાયક ભાવ છું એટલે મારા જ્ઞાન તત્વ સિવાય આ જગત માં મારો કોઈ નથી. બસ એ જ્ઞાન તત્વ સ્વરૂપે હું એક જગત નો નિરાલંબ નિરપેક્ષ પદાર્થ છું અને કેવળ અસંગ તત્વ છું. કેવળ અસંગ તત્વ છું, કોઈ થી લેપાતો નથી. અનેક પ્રકારના ભાવો અને દ્રવ્યો મારી સમીપ હો તો પણ હું કોઈ થી લેપાતો નથી. એવું મારું મૂળ સ્વરૂપ ખરેખર સ્વરૂપ છે. એ સિવાય બીજી રીતે જાણવું માનવું એ અજીવ થવા બરાબર છે. આમ કોઈ મૂર્ખ કહે તો એને દુઃખ લાગે છે, પણ અહીંયા તો કહે છે કે તું અજીવ, તને પોતાને અજીવ કરે છો. એનું શું? તું પોતાને પોતાને જળ જેવો, જળ બુદ્ધિ નહીં, જળ જેવો, જળ જ માને છો. એનું શું? તું તો ખરો. એને મુમુક્ષુ એમ વિચારે છે કે મને હજી પણ ન હો, અત્યાર સુધી જે થયું એ મારી બહુ મોટી ભૂલ થઈ. મને હજી પણ ન હો, હું તો જ્ઞાતા જ રહીશ અને પરદ્રવ્યને પરિગ્રહીશ નહીં. પરદ્રવ્યને પોતાપણે હવે હું નહીં જોઉં, પરને પરપણે જોઈશ. રહેવાના કાળે રહેશે ને જવાના કાળે.